આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 2 જૂન મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. ભારત સાથેના સરહદી વિવાદમાં બ્રિટને મધ્યસ્થી કરવી જોઈએ એવા નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહના નિવેદનને ભારતે વખોડી કાઢ્યું છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ દ્વિપક્ષી મામલાનો ઉકેલ 2 દેશ વચ્ચેની મંત્રણાથી જ લાવવો જોઈએ. આ મહિને કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થઈ રહી છે અને ચીને અગાઉની જેમ ઉત્તરાખંડની સરહદથી ભારતીયોના આવવા જવાના રૂટ નક્કી કર્યા છે. થોડા દિવસ પહેલા એની વિધિવત જાહેરાત થઈ હતી. કેટલાક વર્ષોથી ભારતીયો ઉત્તરાખંડમાં આવેલા લિપુલેખ ઘાટથી તિબેટમાં પ્રવેશે છે અને કૈલાસ યાત્રા પૂર્ણ કરી એ જ રસ્તે પાછા ફરે છે. લિપુલેખ ઘાટ ભારત, નેપાળ અને તિબેટ એટલે કે ચીનના સીમાડા મળે એ વિસ્તારમાં છે અને લિપુલેખ તથા નજીકના કાલાપાની તરીકે ઓળખાતા વિસ્તારમાં ભારતના સૈનિકો વર્ષોથી તહેનાત છે. અલબત્ત નેપાળ આ વિસ્તાર ઐતિહાસિક રીતે પોતાનો હોવાનો દાવો કરે છે અને હમણાં ભારત અને ચીને કૈલાશ યાત્રાનો કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે નેપાળે એમ કહીને એનો વિરોધ કર્યો હતો કે લિપુલેખ સરહદથી ભારતીયોને પ્રવેશવા દેવા માટે નેપાળ સરકારની મંજૂરી લેવામાં આવી નથી. એ પછી નેપાળે કહ્યું હતું કે લિપુલેખ અને આસપાસના વિસ્તારો ભારતે એની પાસેથી પચાવી પાડ્યા છે. 2 દિવસ પહેલા નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન બલેન્દ્ર શાહે આખા મામલામાં નવો ફળગો ફોડ્યો અને કહ્યું હતું કે ભારતે નેપાળના અમુક પ્રદેશ બચાવ્યા છે, એમ નેપાળે પણ ભારતની અમુક જમીન પર કબજો મેળવ્યો છે. જોવાની વાત એ છે કે બલેન્દ્ર શાહે આ નિવેદન નેપાળની સંસદ સામે ઉચ્ચાર્યું હતું. પાછળથી નેપાળના વિદેશ મંત્રાલયે આ વિવાદ પર ઠંડુ પાણી રેડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે નેપાળના વડાપ્રધાને કહ્યું છે કે ભારત અને નેપાળ વચ્ચેનો સરહદી વિવાદ બ્રિટિશ શાસન સમયનો છે, એટલે એના ઉકેલ માટે બ્રિટને મધ્યસ્થી કરવી જોઈએ. બલેન્દ્ર શાહે તો ચીનને પણ આ વિવાદમાં સમાધાન કરાવવા સૂચવ્યું છે. સ્વાભાવિક છે કે ભારતે નેપાળના વડાપ્રધાનના નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે નેપાળ સાથેના સીમા વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીની જરૂર નથી. બંને દેશ વચ્ચે આ મુદ્દે ચર્ચા માટેની જે યંત્રણા છે એ પૂરતી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે બંને દેશ વચ્ચેની 98% જેટલી સરહદ નામાંકિત થઈ ગઈ છે અને હવે જે અતિ અલ્પ પ્રમાણમાં જમીન માટે વિવાદ છે એના ઉકેલની દિશામાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન બ્રિટને પણ ભારત અને નેપાળ વચ્ચેના સરહદી વિવાદમાં ઝુકાવવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે બંને દેશે મળીને જ આ ઘર્ષણનો નિવેડો લાવવો જોઈએ. નેપાળ પછી વાત ઓર એક પડોશી દેશની. નેપાળ સાથે વાત વિવાદની છે તો અહીં વાત સમાધાનની છે. હમણાં નવી દિલ્હીની મુલાકાતે આવેલા મ્યાનમારના પ્રમુખ યુ મિન ઓંગ લેંગે ભારતને એવી હૈયાધારણા આપી છે કે મ્યાનમાર એની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી કારનામા માટે નહીં થવા દે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં યુ મિન ઓંગે એવી બાહેદારી આપી હતી કે મ્યાનમાર ભારતના હિતના વિરોધમાં હોય એવી કોઈ પ્રવૃત્તિ એની ભૂમિ પર ચલાવી નહીં લે. શ્રોતા મિત્રોને યાદ હશે કે 10 વર્ષ અગાઉ ઈશાન ભારતમાં પ્રવૃત્ત કેટલાક વિભાજનવાદીઓને ભારતીય સેનાએ મ્યાનમારની હદમાં જઈ માર્યા હતા અને એમની છાવણીનો નાશ કર્યો હતો. વડાપ્રધાન મોદી અને બર્મીઝ પ્રમુખ વચ્ચે સીમા સુરક્ષા અને આપસી વ્યાપારના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. કહેવાય છે કે મોદીએ યુ મિન ઓંગ લેંગ સાથેની વાતચીતમાં મ્યાનમારમાં લોકશાહી શાસન પ્રક્રિયા ફરી શરૂ કરવાની જરૂરત પર ભાર મૂક્યો હતો. જોકે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ એનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. મોદીએ માત્ર એટલું કહ્યું હતું કે પડોશી દેશો સાથે સારા સંબંધ જાળવી રાખવાની ભારતની નીતિ રહી છે. મ્યાનમારના લશ્કરી શાસનને હજી ઘણા દેશોએ માન્યતા આપી નથી. જોકે એના ચીન સાથેના વધતા જતા સંબંધને ધ્યાનમાં રાખી ભારતે મ્યાનમાર સાથે મંત્રણાનો દરવાજો ખુલ્લો રાખવો પડ્યો છે. ભારત અને મ્યાનમાર વચ્ચે 1600 કિલોમીટર લાંબી સરહદ છે અને ત્યાંથી કોઈ ભારત વિરોધી પ્રવૃત્તિ ન થાય એ માટે પણ એની સાથે સારા સંબંધ જાળવી રાખવા ભારત માટે જરૂરી બન્યું છે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. કોક્રોચ જનતા પાર્ટી સંગઠનની સ્થાપના દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મિની હુલ્લડ જેવો ઘાટ ઊભો કરનારા અમેરિકા સ્થિત ડિજિટલ મીડિયા પ્રોફેશનલ અભિજીત ડીપકે આ શનિવાર 6 જૂને દિલ્હી આવી રહ્યા છે. અભિજીત ડીબકે દિલ્હી આવી જંતર મંતર નજીક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણીના ટેકામાં ધરણા કરવાના છે. ભારતની શિક્ષણ સહિતની પ્રણાલીમાં માળખાગત ફેરફાર કરવાના નામે એમણે થોડા દિવસ અગાઉ કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરી છે. એમબીબીએસ તથા પીડીએસ સહિતના તબીબી અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષા નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પેપર ફૂટી જતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આશરે 22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને હવે એમણે ફરીથી આ પરીક્ષા આપવી પડશે. આટલી મહત્વની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ભારે ટીકા થઈ રહી છે. પેપર લીકની ઘટના બની એ જ અરસામાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે દેશના બેરોજગાર યુવાનો માટે કોકરોચ એટલે કે વાંદા જેવો શબ્દ વાપર્યો હતો અને કહ્યું હતું કે આ યુવાનો વાંદાની જેમ સમાજમાં ઉપદ્રવ ફેલાવે છે. એમની આ ટિપ્પણી સામે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો. એ પછી મુખ્ય ન્યાયમૂર્તિએ એમના નિવેદન માટે ખુલાસો પણ કર્યો હતો. પુણેથી પત્રકારત્વની ડિગ્રી લીધા બાદ અમેરિકામાં ડિજિટલ મીડિયા વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારા અભિજીત ડીબકે એ શબ્દ પકડી કોકરોચ જનતા પાર્ટીની રચનાની ઘોષણા કરી હતી અને જોતજોતામાં એના ફોલોઅર્સનો આંક કરોડોમાં પહોંચી ગયો. ભાજપે જોકે આવું સંગઠન બનાવવાના ડીબકેના પગલાંનો વિરોધ કર્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં ડીબકેએ એનો ભારત આવવાનો પ્લાન જાહેર કર્યો હતો. મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા એણે કહ્યું છે કે શનિવારે હું નવી દિલ્હી એરપોર્ટ આવી નજીકના પોલીસ સ્ટેશનથી ધરણા યોજવા માટે મંજૂરી મેળવવા પ્રયાસ કરીશ. જોકે એણે એવી શંકા પણ વ્યક્ત કરી છે કે સંભવત એની દિલ્હી એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવશે. એણે કહ્યું હતું કે દિલ્હી આવી કાનૂની પદ્ધતિએ શિક્ષણ પ્રક્રિયામાં પ્રવર્તી ગેરરીતિ સામે અવાજ ઉઠાવવા માંગે છે અને એને દેશના લાખો યુવાનોનું સમર્થન મળી રહેશે. નીટ જેવી પરીક્ષાનું પેપર લીક થાય તો એની જવાબદારી કોઈએ લેવી રહી અને આવી ઘટનાનું પુનરાવર્તન રોકવા સરકારે પણ એનું ઉત્તરદાયિત્વ સ્વીકારવું રહ્યું. સાઉદી અરેબિયામાં એક માનસિક વિકલાંગ બાળકના આકસ્મિક મૃત્યુ માટે જેને મોતની સજા જાહેર થઈ હતી એવા કેરળના યુવાન વતી ક્રાઉડ ફંડિંગ દ્વારા 34 કરોડ રૂપિયા ચૂકવીને એને ભારત પાછો લાવવામાં આવ્યો છે. આ રકમ પેલા બાળકના પરિવારને બ્લડ મની તરીકે ચૂકવવામાં આવી છે. ત્યારબાદ એ પરિવારે એની સામેનો કેસ પાછો ખેંચ્યો છે. અલબત્ત એ પહેલા યુવાને 20 વર્ષ ત્યાંની જેલમાં વિતાવ્યા હતા અને અત્યારે તો એની ઉંમર પણ 46 વર્ષની થઈ ગઈ છે. કેરળના કોઝિકોડ જિલ્લાનો રહેવાસી અબ્દુલ રહીમ 25 વર્ષની ઉંમરે રિયાદ ગયો હતો, જ્યાં એને એક માનસિક વિકલાંગ બાળકના કેરટેકર તરીકે નોકરી મળી હતી. જોકે નવેમ્બર 2006માં એ બાળકને હોસ્પિટલમાં લઈ જતી વખતે એની લાઈફ સપોર્ટ સિસ્ટમ અબ્દુલનો હાથ લાગવાથી નીકળી ગઈ હતી અને બાળક મૃત્યુ પામ્યો હતો. બાળકના પરિવારની ફરિયાદ પરથી અબ્દુલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 2012માં સાઉદીની અદાલતે એને મોતની સજા ફરમાવી હતી. અબ્દુલને મોતના મોંમાંથી છોડાવવા માટે સાઉદીના કેટલાક મલયાલી કર્મચારીઓએ એના પરિવારને બાળકના પરિવારને રોકડ રકમ ચૂકવવાની તૈયારી દાખવી હતી. કેટલાક આરબ દેશોમાં આ રીતે રકમ ચૂકવીને અપરાધીને છોડાવી શકાય છે. આ રકમ બ્લડ મની તરીકે ઓળખાય છે. અબ્દુલના કેસમાં જોકે રકમ ઠેરવાઈ હતી 34 કરોડ રૂપિયા. રકમ બહુ જ મોટી હતી એટલે દુનિયાભરમાં ફેલાયેલા મલયાલી સમાજના લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તો છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યા પછી જમા થઈ રહેલી રકમ પણ વધવા માંડી હતી. છેવટે નક્કી કરવામાં આવેલી રકમ ચૂકવી અબ્દુલનો છુટકારો નિશ્ચિત કરવામાં આવ્યો અને હમણાં ઈદની આગલી સાંજે અબ્દુલ કોઝિકોડ એના ગામ પાછો ફર્યો હતો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.